તારીખ 13-10-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 522 અને 523 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 223
વર્તમાન કાળમાં જ્ઞાન પ્રાપ્તિના નિમિત્ત ચાર માંથી બે રહ્યા છે. સર્વગુણનો વિતરાગ જીનેન્દ્રદેવ શિવજ્ઞાની પરમાત્મા આ કાળમાં રહ્યા છે. કરો 24 પૂરા થઈ ગયા, તીવ્ર જ્ઞાન કાળ પણ સમાપ્ત છે. ભાવલિંગની 6-7 સ્થાને ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થનારા એની પણ વર્તમાનમાં ઉપસ્થિતિ જોવામાં આવતી નથી. મુનિના સાધુના વેશ પણ જે કોઈ મનુષ્ય છે એમાં આ ગુણસ્થાન જોવામાં આવતા નથી. એમાં પણ જ્ઞાન પ્રાપ્તિનું નિમિત્ત રહેતું નથી. બે નિમિત્ત છે, એમાં એક સત્શાસ્ત્રો છે અને એક જ્ઞાની ચતુર્થ ગુણસ્થાન વચ્ચે સત્પુરુષો છે. સત્શાસ્ત્રની નિમિત્ત માત્ર પૂર્વભવના સંસ્કાર લઈને આવ્યા હોય તેને જ જ્ઞાન પ્રાપ્તિ થાય એવી મર્યાદાવાળું છે. તેથી મુમુક્ષુઓને તો એક સત્પુરુષ અને એવા સત્પુરુષ જ્ઞાની પુરુષોને પણ વર્તમાન કાળમાં ઘણી દુર્લભતા જોવામાં અભિયોની અંદર એકાદ જે કોઈ સત્પુરુષ છે અભિયો મનુષ્યની અંદર કરોડોની પણ અભિયો મનુષ્યની અંદર એકાદ જોવામાં આટલી જે દુર્લભતા છે એના ઉપર એનું મહત્વ કેટલું છે કે જે એવા જ્ઞાની પુરુષ કોઈ મળે જ્ઞાની પુરુષ માં ઓળખાણ થાય તો જેમને દર્શનનો અને અનંતાનુબંધનો નાશ થયો પોતાને જ્ઞાન દર્શનની પ્રાપ્તિ જ્ઞાની પુરુષના વિષયમાં પાંચસો ને 11 માં એ વ્યાખ્યા આત્માર્થ સિવાય બીજો કોઈ જેને અર્થ નથી પેરેગ્રાફની ત્રીજી લીટી લીધી છે. આત્માર્થ સિવાય બીજો કોઈ જેને અર્થ નથી, અર્થ એટલે પ્રયોજન અહીંયા એ પોતાનું આત્મકલ્યાણ સાધવાનું જ જેને પ્રયોજન છે, બીજી કોઈ સ્પૃહા ન હોય. કોઈ પણ પ્રકારની બીજી સ્પૃહા હોય તો તે જ્ઞાની પુરુષ નથી અથવા સત્પુરુષ નથી. એ પોતાને આત્માર્થ સિવાય બીજું પ્રયોજન નથી અને એ આત્માર્થ જેને સાધ્યો છે અને પૂર્વકર્મનો પ્રારબ્ધ ભોગવવા માટે જેનો દેહ રહી ગયો છે. દેહ પ્રારબ્ધને ભોગવે છે, આત્મા પ્રારબ્ધને ભોગવતો નથી. પ્રારબ્ધ ભોગવવામાં આત્મા પ્રારબ્ધને નથી ભોગવતો, દેહ પ્રારબ્ધને ભોગવે છે. એવા જ્ઞાની પુરુષ સામા જીવને ફક્ત આત્માર્થમાં જ પ્રેરે છે આ સિવાય બીજું કામ ન કરે. એનું આત્મકલ્યાણ થાય એટલું લક્ષ્ય રાખીને જે કાંઈ એને પ્રેરણા આપતી હોય તે આપે, આ સિવાય બીજી લકમાં પડે જઈ. એવા જે જ્ઞાની પુરુષ એની આજ્ઞા એ જો કોઈ મુમુક્ષ જીવ રહે તો એ અવશ્ય કરી જાય છે. એ અનેક પ્રકારની ભૂલ ભરામણી વાળો જે આ પ્રકાર છે, બાહ્ય સંયોગનો, પ્રસંગનો, પૂર્વકર્મના ઉદયનો, એમાંથી બચી જાય છે, ડૂબતો બચે છે, સંસારમાંથી ડૂબતો એ બચી જાય છે. આ જ્ઞાની પુરુષ છે. આત્માર્થ સિવાય કઈ પ્રયોજન નથી. એ આત્માર્થ જેણે સાધી લીધો છે, છતાં જે રહ્યા છે અહીંયા, એ તો પૂર્વકર્મના પ્રારબ્ધને લઈને રહ્યા છે. અને સામાજિકને ફક્ત એ આત્માર્થમાં પ્રેરે છે. બાહ્ય પ્રવૃત્તિમાં હેતુ હોય તો સામાજિકના આત્માર્થનો, અંતર પ્રવૃત્તિમાં હેતુ હોય તો પોતાનો આત્માર્થ સાધવાનો. આ સિવાય બીજું કોઈ વાત એને જીવનમાં નથી. તે સત્પુરુષ છે. એવા સત્પુરુષનું જો ઓળખાણ થાય તો અવશ્ય જેને ઓળખાણ થાય છે તેને અનંતાનંદ લઈને દર્શનનો નાશ થાય. એટલે એમ કહ્યું કે એ સત્પુરુષનો યોગ થાય તો કેમ અનંતાનંદ મંદિરને દર્શન મટે છે, એને દુરાગ્રહ મટે, મતાગ્રહ મટે, કદાગ્રહ મટે, કોઈ સંપ્રદાયનો બધો આગ્રહ મટે. અને જી કથા આદિ પોતાના સંયોગોમાં બધી જગ્યાએ નિરસપણાને સામે નિરસ થઈ જાય. એવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ જરૂર નથી. યોગ થાય અને પોતાની પાત્રતા હોય તો, યોગ થાય ને પાત્રતા ન હોય તો પણ આત્મજ્ઞાન થવાની સંભાવના નથી. એટલે આત્મજ્ઞાન કઈ દુર્લભ નથી. પણ જયારે ઓળખાણ થાય છે ત્યારે તે સત્પુરુષને વિશે, તેમના વચનને વિશે, તેમના વચનમાં રહેલો જે આત્મા છે એવા આશયને વિશે જીવને, મુમુક્ષુ જીવને અત્યંત ભક્તિ અને પ્રીતિ થાય છે. અને એવું ન થાય તો એને એમ જાણવા યોગ્ય છે કે હજી એને આત્મહિતનો વિચાર ઉગ્યો નથી. આ એક આંખ મૂકી દીધો છે મુમુક્ષુ જીવનો. આ આંખ માંગે છે એને મતાગ્રહ દુરાગ્રહનો હોય, સત્પુરુષ વિશે, તેના વચનને વિશે, તેના આશયને વિશે અત્યંત પ્રતિ ભક્તિ હોય. મૂળ એને પૂર્વનો વિચાર આવે ત્યારે એમ વિચાર આવે કે અત્યાર સુધી જે મેં કર્યું એ લક્ષ વગરના બાંધની કે છે, બધું જ મારું નિષ્ફળ છે. અત્યાર સુધી મેં કર્યું એમાં કાંઈ મારું આત્મકલ્યાણ કર્યું નથી, એ પણ એને ખ્યાલમાં આવે. એટલે પોતાના સાધન છે એની ભૂલ છે એ સુધારી લે છે. એમ કેમ સાધનની જે ભૂલ છે એનાથી સાધુમાં ભૂલ છે એ સુધારે છે. ત્યાં સુધી વાત લીધી કે કોઈ પણ પ્રકારે હું જાણું છું એવું અભિમાનમાં ન આવે, પ્રસંગમાં ન આવે, કોઈ પણ સાધન કરતા લૌકિક ભાવમાં ન આવે. એટલે કે લોકોની અંદર તે સાધન કરતા ધાર્મિક પ્રતિષ્ઠા મારી વધે એ પ્રકારની અપેક્ષા બુદ્ધિમાં ન આવે. અને કોઈ ધર્મની ક્રિયા ત્યાગવા માટે એને કોઈ સંકોચ થાય નહીં. ત્યાં સુધી કોઈ ધર્મની ક્રિયા કરતા એવા છે એને કેમ છોડા. જ્યાં સુધી પ્રતિક્રમણ કર્યા, સામાયિકો કર્યું, ફલાણું કર્યું, બીજું કર્યું, આ કર્યું, પૂજા ભક્તિ અમારે રીતે કરી, એ બધો એની જે ભૂલ દેખાણી એમાં સુધારો કરી લઈએ છીએ. અને જ્ઞાનીનો કોઈ પુણ્યોદય જોવે તો તે પ્રકારની અપેક્ષા પોતાની વિશે રાખે. એ વગેરે વિષય સંક્ષેપમાં એને કહ્યો છે. ત્રીજા પરિગ્રહ પ્રસંગ થાય છે. ઉક્ષણ ક્ષયોક્ષણ અને ક્ષાયુ સમય અને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કરી હતી. ઉક્ષણ સમય તો કેવું હોય, ક્ષોક્ષણ સમય તો કેવું હોય, ક્ષાયુ સમય તો કેવું હોય એની સંક્ષેપમાં વ્યાખ્યા કરી હતી. તેને અનુસરતી ત્રિભુવનના સ્મરણમાં છે. અંબાલાલભાઈને લખ્યું છે, અંબાદના બીજા ભાઈને ઉલ્લેખ કર્યો છે. જ્યાં જ્યાં આ જીવ જન્મ પામ્યો છે અત્યાર સુધી શું કર્યું છે, કે જ્યાં જ્યાં આ જીવ જન્મ પામ્યો છે જે જે ભાવના પ્રકાર ધારણ કર્યા છે ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વ્યક્ત છે. અભિમાનપણે એટલે એવો હું મનુષ્ય થયો, ફલાણો ફલાણો હું મનુષ્ય, એવું એને અહંપણું વ્યક્ત કર્યું. પોતે એક આત્મા છે એ પ્રકારે વર્તતો નથી, પણ પોતે એક મનુષ્ય છે એમ વર્તતો છે. કુરિંચમાં ગયો તો પોતે તિરિંચ થયો છે એમ માની લીધું છે. તારે ગતિમાં જ્યાં જ્યાં જે જે પ્રકારે એને ભાવ ધારણ કર્યા છે ત્યાં ત્યાં તે ભાવરૂપે એ પોતે પોતાને સ્વીકારી લીધો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા છે એને પર્યાય બુદ્ધિ કહે છે. જે ભાવની પર્યાય ઉપજ્યો જે પર્યાય બુદ્ધિ છે પોતે એવો છે એમ માનીને વર્તે છે. એ પ્રકારની બુદ્ધિ નિવૃત્ત કર્યા સિવાય એનું અહમ પણ કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. અનંતવાર જે જે દેહ પ્રાપ્ત કર્યો તે દેહ પણ એને છોડ્યો છે અને દેહના સંયોગી પદાર્થ સગા સંબંધી કુટુંબ મકાન એ બધાને પણ એને છોડ્યા છે. છોડ્યા છે એટલે એને આયુષ પૂરું થાય તે છોડવા જ પડે છે. પણ એ વખતે એને પર્યાય બુદ્ધિ નથી છોડી. દેહ છોડ્યો ત્યારે પર્યાય બુદ્ધિ રાખીને દેહ છોડ્યો. હું ફલાણો છું ને હવે હું મરી જઈશ એમ એને માન્યું છે. અત્યારે હું જીવતો છું ફલાણા માણસ તરીકે, ભવિષ્યમાં ફલાણા માણસ તરીકે હું મરી જઈશ. એટલે જે પર્યાય ઉડ્યો છે એની અહમ બુદ્ધિ રાખીને દેહ છોડ્યો છે. સંયોગો છોડ્યા છે તો અહમ બુદ્ધિ રાખીને છોડ્યા છે. દાન આપ્યું તો કે મેં આત્મી દાન આપ્યું, એમાં મારા પણ રાખીને દાન આપ્યું. ત્યાગ કરો છો તો મેં આત્મી છોડ્યું, મારું કુટુંબ મેં છોડ્યું, મારા સંયોગો મેં છોડ્યા, મારા પણ રાખીને છોડ્યું. ત્યાગ કર્યો છે. મૃત્યુ થાય ત્યારે ત્યાગ કર્યો છે કે આજે રહીને ત્યાગ કર્યો છે, તો મારા પણ રાખીને ત્યાગ કર્યો છે. ત્યાગનો હેતુ તો મારા પણ ખોલાવવાનો હતો, એના બદલે મારા પણ પહેલા રાખીને પછી ત્યાગ કર્યા છે. મારા પણ એમને મરી ગયું છે. એ તો એ રીતે પૂર્વે ત્યાગ કર્યો છે. એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરીને ભાવ ડાળ્યો નથી. એવો જે અહંપણાનો ભાવ, તે જ્ઞાન વિચારે કે હું એ જ્ઞાન માત્ર આત્મા છું, જ્ઞાન સ્વરૂપી આત્મા છું, હું તો ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, એવા જ્ઞાન વિચારે કરીને, જ્ઞાન ભાવે કરીને એવો અહંપણાનો ભાવ, મમત્વપણાનો ભાવ, પોતાપણાનો ભાવ ડાળ્યો નથી. ગાળી નાખવો જોઈએ. વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને સ્વરૂપ જ્ઞાન પૂર્વક એ અહંપણાનો ભાવ ત્યાં ડાળવો જોઈએ. જેમ માણસનું શરીર ક્રશ થઈ જાય, ગળી જાય, એમ અહીંયા કહે છે કે એવો અહંપણાનો જે અનાદિનો જે અનંતાનું મંદિરનો કસાય છે અને દર્શનનો છે એ મોહને ગાળી નાખવો જોઈએ. એ ગાળ્યો નથી. મુમુક્ષુની ભૂમિકા એટલે બીજા અર્થમાં વાત કરીએ તો કે અનંતાનું મંદિરને અને દર્શન મોહને જાળવાનો પુરુષાર્થ કરનાર તે મુમુક્ષુ. જો મુમુક્ષુતામાં અનંતાનું મંદિરને દર્શન મોહ ન ગળે તો મુમુક્ષુતામાં એને જે કાંઈ કર્યું તે બધું નિષ્ફળ કરેલું છે, સફળ કરેલું છે, કાંઈ સફળતા એની નથી. આ ચોખ્ખી વાત આ છે. જ્ઞાન વિચારે કરીને તે ભાવ ગાળ્યો નથી. તે પૂર્વક સમજાવો હવે એમને એમ આ જીવના અભિમાનમાં વર્તતી આવે. પૂર્વ સંજ્ઞાઓ એટલે પૂર્વના સંસ્કાર, મિથ્યા સંસ્કાર, વિપરીત સંસ્કાર. અનેક ભાવમાં જે ધરબાઈની અંદર આત્મામાં પીડ્યા છે એને બનાવે તો ચાલ્યા નથી. જ્ઞાન વિચારે કરીને એને ચાલ્યા નથી. એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ થયો છે. આખા જીવનો, આખા લોકનો આધાર લઈને ફરે છે, આખી સૃષ્ટિનો આધાર વેદાંતની અંદર આ વિષય વધારે ચાલે છે. અધિકરણનો વિષય એકમાં એક સત્ર આવી ગયા 25મા વર્ષની આપણે. અધિકરણ એટલે શું? આધાર લેવો તે છે. આત્મા પોતે પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપનો, શુદ્ધ આત્મ સ્વરૂપનો આધાર લેવાને બદલે જ્યારે આધાર રાગનો ને દેહનો ને પર્યાયનો લે છે ત્યારે આખા જગતના ભાવ ધારણ કરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને મોહ પાંચે પરાવર્તનમાં આખા લોકમાં બિંદુન પર્યાય જન્મ મરણ કરે છે. એનું કારણ શું? તેણે આધાર લીધો છે લોકનો, જગતનો આધાર લીધો છે, એટલે જગતમાં પરિભ્રમણ કરે છે. અધિકરણ ક્રિયાનો અર્થ કર્યો છે.
તલવાર આદિના આરંભ સમારંભના નિમિત્તે લાખો કર્મ બંધન પત્રાંક
522 નો અર્થ
આ સંદર્ભ અધિકરણ ક્રિયા
કાર્ય કરવાની આરંભ સમારંભ કરવાની વૃત્તિ ઉભી ઉભી છે એના અભિપ્રાયમાં. વર્તમાન તો જેટલો ઉડી હોય એટલું જ આરંભ સમારંભ કરી શકે, પણ અભિપ્રાય કેટલો છે? આખા જગતના કામ કરવાનો અભિપ્રાય છે. રાજીવ ગાંધી પાયલોટ હતા, એમાંથી પ્રાઇમ મિનિસ્ટર થયા હતા, પણ હિન્દુસ્તાન નો વિરોધ કરવા માંડ્યા છે. તો એ સંજ્ઞા બધા જીવમાં પડી છે. કાલે XYZ ગમે એને પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવે તો આખા હિન્દુસ્તાન નો વિરોધ કરે, અને દુનિયાનો વડો બનાવવાનો આખી દુનિયાનો વિરોધ કરે. એ ભાવ તો જીવમાં પૂરા છે. એ કઈ નવું શીખવું પડતું નથી. ચાર સંજ્ઞા છે, એ સંજ્ઞાના પરિણામ કોઈ એને શીખવા પડતા નથી. જીવને વગર શીખે એનામાં એ સંસ્કાર, એ પૂર્વ સંજ્ઞા લીધી ને, પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ ચાલી જાય ચાલી જાય, અને એ જ એને આખા લોકને, લોક આખાની અધિકરણની ક્રિયાનો હેતુ. પછી આખા લોકની ક્રિયા કરવી હોય તો એનો આધાર પોતે થઈ જશે. મારા આધારે આ બધું ચાલે છે, હું વહીવટ કરું છું તો બધું ચાલે છે. બધું કરે જેટલું જેટલું એને લાભ દેખાય એ બધું કર્યા કરશે. જ્યાં એને લાભ માઇનસ જે લે સંયોગમાં એ કઈ કર્યા વિના રહેશે. જે કઈ વિશેષપણે અત્ર લખવાનું બની શકતું નથી એનો વિસ્તાર નથી કર્યો. પત્રાદી માટે નિયમિતપણે આ વિશે વિચાર કરીશ. નિયમિત એમ કે આપના પત્રો મળતા હોય તો સારું, એ પોતે અનિયમિત છે એટલે વિચાર કરી શકે, હું જરૂર લખવાનો પ્રયત્ન કરીશ. 522-523 કાયલા ગામે સ્થિત સત્સંગ પરમ સ્નેહ શ્રી સૌભાગ તથા દુર્ગર પ્રતિ શ્રી મોહમયીપુરી થી મુંબઈનું નામ આપ્યું છે. મોહમયીપુરી જેમાં જીવોને વધારે મોહ થાય છે એવું જે નગર છે ના આત્મસ્મૃતિ પૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે, તમારો લખેલો કાગળ આજે એક મળ્યો છે. તમારા વિદ્યાનપણામાં ભાવના હેતુની તમને જે જે વિશેષ જિજ્ઞાસા છે અને તે હેતુ ઉત્પન્ન થાય તો તમારે વિશે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવાનું જે છે તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. હું પેલા લોકો લેખું છું બંને ભાઈએ કે અમારી તો ઉંમર થઈ છે, બધા આ યુવાન હતા 47 વર્ષના, પેલા લોકો તો લગભગ એનાથી ડબલ ઉંમરના હતા. અમે છીએ ત્યાં સુધીમાં તમે કોઈ પ્રભાવના યુગમાં આવો અને જૈન શાસનની વિશેષ પ્રભાવના કરો. તમારી શક્તિ ઘણી છે, તમારું જ્ઞાન ઘણું છે, તો અમને એવી ભાવના છે, જિજ્ઞાસા છે એટલે એવી ભાવના છે. અને જો એવું કાંઈ થાય તો અમને તો એટલો બધો હર્ષ થશે, અસીમ હર્ષ થશે. એ સંબંધેની તમારી જે ચિત્ત વૃત્તિ છે, તમારા ચિત્તમાં અમારા વિષયની જે વૃત્તિ છે એ અમને સમજવામાં છે. અમે એવા સમજીએ છીએ, અમારા ખ્યાલદાર એવા છે નથી. છતાં પોતે નથી કરતા એનું કારણ પોતે તો આગળ થઈ ગયા. અમુક ઘણા કારણોસર અમે અમુક કારણોસર તમને જણાવતા નથી. જે ગ્રસ્ત પણ ભોગવીએ છીએ એમાં પ્રમાદ નથી. વધારે પૈસા ભેગા કરીને સુખી થવું એવો પણ અમારો અભિપ્રાય નથી. ઘણો વિરાગ છે અને ઘણી નિરસ્તા છે, પણ કેટલાક અનિવાર્ય કારણોને લઈને સંસારમાં ઊભા રહેવા સિવાય બીજો રસ્તો નથી. અનેક જીવોની અજ્ઞાન દશા જે વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાન માર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે. અજ્ઞાની પુરુષનું અંતઃકરણ છે કે અનેક જીવો અજ્ઞાનને કારણે દુઃખી થતા જોઈને તેને કારણે દુઃખી છે. સાધન સંપન્ન હોવા છતાં દુઃખી કેમ થાય છે માણસો? અજ્ઞાનને કારણે દુઃખી થાય છે. અંદરમાં સમાધાન થાય નહીં, ક્યાંય ધ્યાન પડે. અનેક જીવોની અજ્ઞાન દશા જોઈને વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ, કલ્યાણ નહીં કરતા હોવા છતાં એમ માની બેઠા છે કે અમે તો અમારું કલ્યાણ કરીએ છીએ અથવા આમ કરતા કરતા આપણું કલ્યાણ થઈ જશે એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાન માર્ગને પામતા જોઈએ. એ માર્ગ કલ્યાણનો નથી પણ અકલ્યાણનો માર્ગ છે, અજ્ઞાનનો માર્ગ છે. એને પામતા જોઈને પણ અત્યંત કરુણા છૂટે છે. એવું બને છે કે ધર્મના ક્ષેત્રમાં આત્મકલ્યાણની ભાવના લઈને જીવ આવે છે. ધર્મના ક્ષેત્રમાં શું કરવા આવે છે તો આત્મકલ્યાણની ભાવના લઈને આવે છે, પણ સાચા માર્ગનો સત્ય માર્ગનો એને કોઈ કહેનાર દોરનાર નહીં હોવાથી અને પોતે અજાણ હોવાથી અકલ્યાણના માર્ગને મને કલ્યાણનો માર્ગ સાધતા જોઈને પોતાની કરુણા જ્ઞાનીઓને કરુણા આવે છે. ત્યારે આની ઈચ્છા તો આત્મકલ્યાણ કરવાની છે પણ બીજે રસ્તે અકલ્યાણના માર્ગ છે. ખોટા રસ્તે અને સાચા રસ્તે હવે એવી કરુણા બુદ્ધિ થી રચના કરી છે. અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે. આવો જે પ્રકાર છે એ સાચા માર્ગનો પ્રકાશ કરીને આ પ્રકાર મટાડવો જોઈએ એમ પણ મનમાં થઈ આવે છે. અથવા તેવો ભાવ ચિત્તમાં એમને એમ રહ્યા કરે છે, એવો ભાવ ચાલુ રહે છે. ત્યારે સાચો માર્ગ પ્રકાશતો હોય તો અનેક જીવોને આત્મકલ્યાણનું કારણ થાય અને ખોટા માર્ગે ચડતા અટકી જાય. તથાપિ તે થવાનું જે હશે તે પ્રકારે થશે અને જે સમય પર તે પ્રકાર હોવા યોગ્ય હશે તે સમયે હશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે. એટલે સહેજે સહેજે શાસનની ધુરા હાથમાં લઈને શાસન ચલાવવાનો કોઈ પ્રકારનો કાળ આવશે, એ પ્રકારનો ઉદય આવશે, તો સહેજે સહેજે થવા યોગ્ય હશે તે થશે, અને જે કાળે થવા યોગ્ય હશે તે થશે. પણ કોઈ પ્રાણી પાણી ખેંચીને કોઈ વાત કરવી નથી, એમ કેમ છે ખેંચી પાણીને એ વાત કરવી નથી. કોઈ કુદરતના ક્રમમાં એવું થવાનું હશે અમારા નિમિત્તે, તો એવું કઈ ગોઠવણ થશે, નહીં તો જે થવું હશે તે થશે. એટલે આવી કર્મો આવે એની સામે પણ એક આવું સમાધાન આવી જાય છે, એમ કેવું છે. એવો ભાવ પણ ચિત્તમાં, એવા પ્રકારનો ભાવ પણ ચિત્તમાં રહે છે. કેમ કે કરુણા ભાવ ચિંતવતા ચિંતનતા આત્મા બાહ્ય આત્મને ભજે એમ થવા દેવા યોગ્ય નથી. શું કહે છે કે એવી બીજા જીવો ઉપર કરુણા કરતા જે બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ કરે તો ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં પોતાની મહત્તા વધે છે. જે ધાર્મિક પ્રવૃત્તિના મુખ્ય માણસ હોય છે એની કિંમત એની મહિમા વધે છે લોકોમાં. બહાર બાહ્ય મહાત્મા એટલે બાહ્ય આદરુ બાહ્ય કીર્તિ એમ થવા દેવા યોગ્ય નથી. શું કે છે પ્રવૃત્તિ કદાચ કરીએ પણ તમે અમારી મહત્તા ન વધારો તો શું કે છે દેવા સત્પુરુષનું હૃદય કેમ કે આ સ્થાન એવું છે. ઉપદેશકનું જે સ્થાન છે એ ઉપદેશકના સ્થાનનું મહત્વ બીજા સામાન્ય માણસો કરતા ઊંચી કોટીનું ગણાય છે. બાહ્ય દ્રષ્ટિએ પણ અંતર દ્રષ્ટિએ એમ હોવા છતાં બાહ્ય દ્રષ્ટિએ જે ગણાય છે અને જે બાહ્ય આપણું કીર્તિ વધે છે ધાર્મિક પ્રતિષ્ઠા વધે છે એને હું ઈચ્છતો નથી. મારે એ પ્રતિષ્ઠાથી બચવું છે. કેમ કે એમાં માન સંબંધી અભિમાન સંબંધી પ્રકાર આ જીવને દોષ થવાનો સંભવ છે. કેટલી આત્માર્થતા છે. મારું વારમાં માન વધે તો મને એ સંબંધીનું અભિમાન થવાની સંભાવના ખરી છે ને, માટે મારે એવું કઈ કરવું વધે
એવી એની રુચિ ખરે ત્યારે એને સદજ્ઞાન સમજાય. ત્યારે સત વિષયનું સત સ્વરૂપ વિષયનું જ્ઞાન એને સમજાય છે. નિશ્ચય સત સ્વરૂપને વાણી સાંભળવાથી એનું જ્ઞાન થઈ જાય છે એ વાતમાં કાંઈ માલ નથી, એમ કેમ છે. હું અસત્સંગમાં ઉદાસીન થયો અને અપ્રમાદપણે ઉદાસીન થયો એવો દ્રઢ નિશ્ચય થઈને ઉદાસીન થયો તો તને સદજ્ઞાન સમજાય છે, નહીતર સદજ્ઞાન નહીં સમજાય. આ ખાસ કરીને આપણે ત્યાં જે ચર્ચાનો વિષય ચાલે છે એ વિષય ચાલે છે. ગુરુદેવે પરમાત્મા તત્વનો બોધ આપણા મુખ્ય પણ એની ચર્ચા કરે છે. આત્મા કેવું, આત્મા કેવું, પણ જ્યાં સુધી પોતે સત્સંગને સેવે છે રુચિ એ કરીને એ વિષયમાં એની જાગૃતિ નથી. પ્રમાદ છે એનો અર્થ જાગૃતિ નથી કે મને અહીંયા દોષ લાગે છે આ મારા પરિણામ છે એ છે ત્યાં સુધી મને સ્વરૂપ સમજાશે નહીં. સત જ્ઞાન નહીં થાય, સત્જ્ઞાન નિયંત્રણ છે. સત્સંબંધ એનું જ્ઞાન સમજાશે નહીં, વાત સાંભળવા મળશે, તર્ક ન્યાય આગમથી બુદ્ધિ કામ કરશે. નાની એમ કહે છે કે એને સત્જ્ઞાન સત્સંબંધીનું જ્ઞાન સમજાયું નથી, સમજાયું જ નથી એમ કહે છે. સમજાયું હોવા છતાં નથી સમજાયું એમ કહે છે. એટલે બધે મુદ્દે જઈને સ્પર્શે છે મોક્ષને પર્યાયને નાની પોતે વિચાર કરીએ. ભલે સત્શાસ્ત્રોમાં ભલે સત્સ્વરૂપની વાર્તાને ચર્ચા થાય પણ સત્સંગમાં ઉદાસીન છો અને ઉદાસીન છો એમને એના માટે અપ્રમાદપણે રહેવું એવો કોઈ નિશ્ચય જીવને વિશે થયો છે? તારા આત્માને વિશે નિશ્ચય થયો છે? એનાનું અંતર અવલોકન કરીને આત્માને ટંડોળીને વાત પાકી કરી લીધી. આ વાત કાચી રહી તો તારો સ્વાધ્યાય બેકાર જશે. તારા સત્શાસ્ત્રનો સ્વાધ્યાય અને સત્સંગ બે બેકાર બે જશે. કેમ કે તારે અસત્સંગની રુચિ એમને એમ સાજી રહી છે, એમાં તો તારો પ્રમાદ છે, કોઈ જાગૃતિ નથી. તારે જો જ્ઞાની થવું છે, સદજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો રસ તો એ પકડવો પડશે. ત્યાં તને રસ આવે છે, અથવા તારો જે ધરબાયેલો રસ છે એ હલતો નથી. જેમનો તો અહીંયા ધરબાયેલો રસ છે, ઘર કરી ગયેલો છે, ધરબાયેલો ઘર કરી ગયેલો રસ છે, એમાં તો કઈ ફેરફાર થતો નથી. નોર્મલ લાગે છે ઘર, દુકાન, કુટુંબ, પરિવાર, આ તો બધું આપણે હોય જ્ઞાનીને હોય છે. પછી ટેકો લઈ લઈએ, આધાર લઈ લઈએ જ્ઞાનીનો. એટલે એટલો એટલો ધરબાયેલો ચીજ છે, પાકું કરી નાખે તો અહીંયાથી પાછું ફરવાની જગ્યા જ ન મળે. પછી એને ત્યારે સદજ્ઞાન સમજાય છે. એ સિવાય સદજ્ઞાન સમજાય છે એ સમજણની ભૂમિકાનો અહીંયા નિષેધ છે. સમજાયું હોય તો એના ઉપર જ્ઞાની તો ચોકડી મૂકે છે, હું આંખ ગમે એટલો મૂકી દે, એથી કોઈ વસ્તુ આવી જતી નથી. જીવન જોવે છે પ્રત્યક્ષપણે, નિર્મળ જ્ઞાન ને વિશે સ્પષ્ટ થાય છે કે અરે જીવન અહીંયા તકલીફ છે. એક બાજુથી સત્સંગ કરવા આવે છે, એક બાજુથી સત્શાસ્ત્ર ને વાંચે છે, એક બાજુથી એવી આશા ધરે છે કે મારું આ બધું કરતા કઈ કલ્યાણ થાય તો સારું. પણ અસત્સંગમાં તો એમને ઊંઘો છે, જરાય જાગૃતિ નથી. તો જાગૃતિને અપ્રમાદપણે ઉદાસીન રહેવાનો દ્રઢ નિશ્ચય, એટલી બધી કાળજી આવી જોઈએ.
પણ અમારા આત્મ પરિણામ એ ઉદયને અલ્પકાળમાં મટાડવા ભણે છે. અમારા જે પરિણામ છે એ આ ઉદય જેમ પૂરો થાય, જેમ જલ્દી પૂરો થાય એવા અમારા પરિણામ જરૂર છે. ન તો અમે ઉદયમાં રસ લઈએ છીએ, ન તો ઉદયને વધારવા માટેની કોઈ અમારી ઈચ્છા છે વેપાર ધંધો વધારવાની. અલ્પકાળમાં ઉદય થાય એવો પ્રયત્ન અમારો જરૂર છે. એટલે તે ઉદયની કાળ સ્થિતિ કોઈ પણ પ્રકારે વધારે બળવાનપણે રીજવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિશે વર્તે છે. એમાં શું છે કર્મના ઉદયમાં કે તીવ્ર રસે કરીને તીવ્ર અનુભાગથી ઉદય આવે તો સ્થિતિ ઘટે. કેમ કે જે સંચિત પરમાણુ છે, જેટલા નિષેકો રહ્યા છે કર્મના, બાંધેલા કર્મના, એ જો ધીમે ધીમે એનો ઉદય આવે તો કાલ લંબાય. તીવ્રપણે ઉદયમાં આવે તો એક સાથે ઉદયમાં આવી જાય અને ઓછા કાળની અંદર પૂરા થઈ જાય. એ પ્રકારનો અમારો પ્રયત્ન છે. એટલે તે ઉદયની કાળ સ્થિતિ કોઈ પણ પ્રકારે વધારે બળવાન પણ એટલે તીવ્ર ઉદય આવે અને એ રીતે એને ભોગવી લેવા તો તેની સ્થિતિ ઘટતી હોય તો ઘટાડવા વિશે અમારો પુરુષાર્થ વર્તે છે. બાહ્ય મહાત્માની ઈચ્છા આત્માને ઘણા વખત થયા નહીં જેવી થઈ ગઈ છે. અમારી કોઈ પ્રશંસા કરે, અમારી કોઈ મોટાઈ કરે, અમારી આગરૂ પૂર્તિ વધે, એવી અમારી મહત્તા વધે એવી ઈચ્છા અમારા આત્મામાં ઘણા વખત થયા નહીવત થઈ ગઈ છે. એ પ્રકાર અમને વિશેષ નથી, નહીવત છે. એને એની સામે તો બરાબર અમે જાગ્રત છીએ. એટલે બુદ્ધિ બાહ્ય મહાત્મા ઘણું કરીને ઈચ્છતી જણાતી નથી. અમારી બુદ્ધિ અમારું બાળમાં મોટાઈ વધી જાય એવું ઈચ્છા રાખતી નથી. એમ છે તથાપિ બાળ મહાત્માથી જીવ સેવાય પણ પરિણામ ભેદ ન પામે એવી સ્વસ્થતામાં કાંઈક ન્યૂનતા કહેવી ઘટે છે. કેટલું ઝીણું કાયદું છે કે એવું કોઈ બાળમાં મોટાઈ આપે, માન આપે ત્યારે પરિણામ ભેદ ન પામે, સહેજ પણ પરિણામમાં ફેર ન પડે, તફાવત ન પડે ત્યારે કોઈ બીજા માન આપે, ત્યારે સહેજ પણ ફેરફેર ન પડે એવી આત્માની બિલકુલ સ્વસ્થ પરિણામ રહે, જ્ઞાતા દ્રષ્ટા પણ આ રહે, એમાં કાંઈક ન્યૂનતા કેવી ઘટે છે, એમાં થોડી ખામી કેવી ઘટે અમારા માટે, અમારે અમારી ખામી અમે જાણીએ છીએ. એમ કે જેમ કે કોઈ નિંદા કરે, નિંદા અને પ્રશંસા એ સામે સામે ચીજ છે. નિંદા કરે ત્યારે જીવને અણગમો થાય, પ્રશંસા કરે ત્યારે જીવને ગમે, તે જેટલા પ્રમાણમાં અણગમો થાય અને જેટલા પ્રમાણમાં ગમે તે બંને જીવનો દોષ છે. એને માન પ્રકૃતિનો દોષ કહેવામાં આવે છે. જો જીવને નિંદા ગમતી નથી તો આ જીવને પ્રશંસા અવશ્ય ગમે છે કહેવાની જરૂર નથી, સાબિત કરવાની પણ જરૂર નથી. કહે છે કે અમે બહારમાં ઉપદેશક થઈએ, ધાર્મિક પ્રવૃત્તિ વિશેષપણે મુખ્ય રહીને કરીએ, અમારી આગળ કીર્તિ વધે, ધાર્મિક પ્રતિષ્ઠા વધે અને અમારા પરિણામમાં જરાય માન ન થાય એવું નથી દેખાતું. જેથી મોક્ષ માર્ગની અંદર પણ ચારિત્ર મૂળની નબળાઈ છે, શક્તિ છે, એટલો ત્યાં પણ માન પ્રકૃતિનો સદભાવ થવાનો સંભવ છે અને એટલી ખામી કેવી જોઈએ અમારે, એટલી ખામી અમારામાં છે અમે સ્વીકારીએ છીએ. હજી પ્રસંગ નથી ગયો, હજી ઉદયમાં આવ્યા નથી, હજી પ્રતિષ્ઠા થઈ નથી, પણ જો પ્રવૃત્તિ કરીએ તો પ્રતિષ્ઠા વધે, પ્રતિષ્ઠા વધે તો એનું માન થોડુંક થાય, એનું થોડુંક માન થાય એ દોષ હજી અમે અમારામાં જોઈએ છીએ, એ સંભાવના દોષને જોઈએ છે. એવી કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે, એવી ખામી અમારામાં છે એમ અમારે કહેવું જોઈએ. કેટલું ચોખ્ખું લખે છે, પોતાના દોષ માટે કેટલું ઝીણામાં ઝીણો દોષ હોય તો કઈ દેખાડે છે. નિંદા નો અણગમો ન થાય, પ્રશંસા નો ગમો ન થાય, ને થાય તો બહુ હારે થાય, એક થાય તો બીજું થયા વિના. પ્રશંસા પણ એ શબ્દ પૂજગળો છે અને નિંદા પણ શબ્દ પૂજગળો છે. નિંદા પ્રશંસાના પરિણામ બીજા પદાર્થ ના છે કે આત્માના છે, શબ્દો છે એ પૂજગળના પર્યાય છે ને, કોઈના ભાવ હોય તો તે બીજા આત્માના છે, નિંદા કરનારના કે પ્રશંસા કરનારના આત્માના પરિણામ છે, બંને ભિન્ન દ્રવ્યોના છે. તારા આત્માના તો એક પર્યાય જ નથી, પછી તને શું કરવા ગણમો અણગમો થાય છે? તો તું એની ઉપાધિ તારા માથે ભરે છે ત્યારે બીજો બીજાની નિંદા કે પ્રશંસા કરે તો તને કઈ થાય છે? નથી થતું કેમ?
બીજા
તો પછી આ તો ત્યાં ઉપાધિ વળે ત્યારે ને, કે મને કે છે માટે તારા માથે વધ્યું ત્યારે ને.
ઉપાધિનો અર્થ જ એ છે કે વગર જ્યોતિ આફત વારી લેવી એનું નામ ઉપાધિ છે. શબ્દોના પર્યાયો ઉદ્ગળ વર્ગણાના, શબ્દ વર્ગણાના, અને બીજા જીવના પર્યાયો એમાં તારે શું લેવા દેવા એમ કે છે કે તારે કઈ લેવા દેવા. મારે બંધ કરવા જેવો છે કે નહીં પણ, જો બંધ થઈ જાય તો બંધ કરવા જેવો છે કે નહીં પણ, કે રાખવા જેવો છે
બંધ કરવા માટે.
સંસારમાં તો લોકો એમ ઈચ્છે છે કે આપણે લીલી વાળી દઈએ તો સારું. મારે એ લીલી વાળીમાં બધા દુઃખના ઝાડ ઉગવાના છે, એકે સુખનું ઉગવાનું એ નથી. માટે એ વાળી હુકમવા જેવી છે, લીલી રાખવા જેવી નથી. આ તો રસ્તો સંસાર બંધ કરવાનો છે. આ સંસાર વધારવાનો રસ્તો નથી, પણ સંસાર નથી છૂટવાનો રસ્તો છે. રુચિ પ્રમાણે કરવું, એટલા માટે એમ નથી કહેવાતું કોઈને કે તમે અહીંયા આવો, આ વાત તમે સાંભળવા આવો એમ કહેવું ન જોઈએ. એટલા માટે કે એની રુચિ સંસાર વધારવાની હોય તો કેમ કહેવાય કે તમે સંસાર છોડવા માટે આવો, એને અણગમો થશે. ગમશે નહીં આપ, આ વાત ગમશે નહીં, કેમ કે આ તો સંસાર છોડવાની વાત છે અને એની રુચિ વધારવાની છે. એટલે જે જીવોને સંસાર બંધ કરવાની રુચિ હોય એનું અહીંયા કામ છે. એ આવે તો ભલે આવે, વધારવો હોય એને તો આવે કે ન આવે એને માટે તો કાંઈ કહેવાની વાત રહેતી. એટલા માટે એ મર્યાદા રાખવી પડે છે, એમાં તો રુચિ પ્રમાણે કામ થાય. પહેલાં આ જીવને પૂછી લેવું કે તું અહીંયા આવ્યો તો શું કરવા આવ્યો, સંસાર વધારવા આવ્યો છું કે સંસાર બંધ કરવા આવ્યો છું, તારો હેતુ શું છે નક્કી કર. પહેલા નક્કી કરવું, નક્કી કર્યા વગર કોઈ કામ કરવું એમ. બધા હું છું, શું થશે સુખી છે, કેવી રીતે સુખી છે. સૌ પોતાના પૂર્વકર્મ પ્રમાણે ચાલે છે, એમાં કોઈથી કાંઈ કોઈથી કોઈનું થાય એવું છે કાંઈ. તેથી જે કાંઈ ભય રહે છે તે રહે છે, પોતાને ભય રહે છે. કોનો માન ચડવાનો ભય પોતાને રહે છે કે મારી સ્વસ્થતામાં કાંઈક ન્યૂનતા કેવી ઘટે છે, મારે સ્વીકારવી ઘટે છે કે મારામાં આ જાતની ન્યૂનતા છે, અને તેથી જે કાંઈ ભય રહે છે તે રહે છે. જે ભયથી તરતમાં મુક્તપણો થશે એમ જણાય છે. અમારો પુરુષાર્થ એવો છે કે આ ભયથી પણ અમે મુક્ત થઈ જશે.
જીવનજીનો ભય રહે છે તો હવે
બહુ ધ્યાન રાખવું, જયારે કોઈ નિંદા કરે ત્યારે ધ્યાન રાખવું, અને જયારે કોઈ પ્રશંસા કરે ત્યારે પણ ધ્યાન રાખવું. આ જીવે જાગૃત રહેવા જેવું છે કે એમાં ક્યાંય ઉલઝીને પડવા જેવું નથી. સૌના પરિણામ સૌની પાસે, એના શબ્દો શબ્દોની પાસે અને ભાવ ભાવની પાસે, નિંદા કરનારના નિંદા પાસે, પ્રશંસા કરનારના પ્રશંસા પાસે. મારે કાંઈ લેવા તો દેવા, હું જે છું એ છું, મારે બેમાંથી એક ઉપાધિ મારે ગ્રહણ કરવી નથી એમ જાગૃત થઈ ગયો મંદરમાં. પોતાના માટે છે ને, એને સહેજી થાય જ્યાં સુધી રાત છે ત્યાં સુધી એ સંબંધમાં એને અનુભવમાં આવ્યા વિના રે નહીં. નાતા દ્રષ્ટા થઈ જાય તો સારું એવું, નાતા દ્રષ્ટા એ ન થાય ને અનુભવ ન આવે તો એની અનુભવ ના પહોંચ્યા વગર રે નહીં. કાં તો જીવ નાતા દ્રષ્ટા રે, કાં તો જેને જીવને અનુભવ થાય, અને કાં તો જીવનો અનુભવ થાય. ત્રણમાંથી એક ચીજ શું પ્રશ્ન છે કે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એની કોઈ નિંદા કરે તો અણગમો આવે કે ન આવે,
એમાં ત્રણ જાતના પરિણામ થાય. જો જીવ સ્વરૂપસ્થ હોય તો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, જો સ્વરૂપસ્થ ન હોય તો કાં અણગમો આવે ને કાં અનુમોદન થાય. ત્રીજી ચોથી જાતનું કોઈ પરિણામ નથી. એટલે પોતે પોતાને વિચાર કરી લેવો કે મારા પરિણામ કઈ કુટીમાં કઈ યોગ્યતામાં આવવા યોગ્ય છે, એની તપાસ પોતાને કરવાની રહેશે. એ બધો ન્યાયનો વિષય છે. આ તો શ્રીમદજી પોતે પોતાના આત્મા માટે કેવું વિચારે છે, આવી જ્ઞાન દિશા વર્તે છે, આટલો પુરુષાર્થ વર્તે છે. છતાં સામે કોઈ મુમુક્ષ એમ લખે છે કે તમે લોકોનું કલ્યાણ કરો એવી તમારી શક્તિ છે, કંઈક લોકોને ઉપદેશ આપો, તમે આ વેપાર ધંધો છોડીને આ પ્રવૃત્તિમાં આવો, બાહ્ય પ્રવૃત્તિ બદલી નાખો તમે, તો એમાં એક ભય સ્થાન છે અને એ ભય સ્થાન માન ચડવાનું છે, એનો હજી મારે ભય રાખવો ઘટે છે, એ સંબંધી મારે જાગૃત રહેવું ઘટે છે. કેટલી કેટલી પૂર્વ તૈયારી કેટલી રહી, પ્રવૃત્તિ શરૂ નથી કરી પહેલા કેટલી તૈયારી છે. આ તો રાહ જોઈને બે મને ક્યારે સ્થાન આપે, મને બોલાવે છે કે ન બોલાવે, અથવા બધામાં મને કેમ ન બોલાવ્યો, એવી વાત છે. બહુ જાગૃતિનો વિષય છે આ માર્ગ છે, એકદમ આત્મ જાગૃતિનો વિષય છે. કબીર સાહેબના બે પદ અને ચારિત્ર સાગરનું એક પદ નિર્ભયપણાથી તેમણે કહ્યા છે તે લેખા તે વાંચ્યા છે. આ અમને પત્રમાં એ પદ લીધા હશે. પ્રભાતભાઈએ બે પદ લીધા છે. તે ચારિત્ર સાગર શ્રી ચારિત્ર સાગરના તેમાં કેટલાક પદો પ્રથમ પણ વાંચવામાં આવ્યા છે. એ પુસ્તક પણ પોતે વાંચેલું, ઘણા પુસ્તકો વાંચી ગયા છે નાની ઉંમરમાં, સેંકડો ગ્રંથો વાંચી ગયા છે. તેવી નિર્ભય વાણી મુમુક્ષ જીવને ઘણો કરીને ધર્મ પુરુષાર્થમાં બળવાન કરે છે, એટલે પદ સારા છે એમ. કરો યાદી કરો આ પત્ર આ પદ જોવા. ભાદર વાસુ 6/1950 માં ઉલ્લેખિત બે બે પત્રો છે, એમાં કબીર સાહેબના બે પદ છે, ચારિત્ર સાગરનું એક નિર્ભય થવા માટેના આ ત્રણ પદ છે. મુમુક્ષુજીને નિર્ભય કરે એમ છે કે શું કહે છે, સર્ટિફિકેટ આપ્યું છે પોતે કે આવી વાણી છે, આવી નિર્ભય વાણી મુમુક્ષુ જીવને ઘણું કરીને ધર્મ પુરુષાર્થમાં બળવાન કરે એવી વાણી પુરુષાર્થ જગાડે એવી વાણી છે એમ કહે. એવા સરસ પદ છે. કાલે પ્રતિકૂળતાઓ તો નહીં આવે ને, ભવિષ્યમાં આમ તો નહીં થાય ને, આમ તો નહીં થાય ને, વર્તમાન અનુકૂળતાને ભોગવી શકતો નથી, ભવિષ્યની ચિંતા ગઈ, વર્તમાન અનુકૂળતાને પણ હખેથી ભોગવું હોય તો ભાઈ 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 સાદ કરે એની સામે આ નિર્ભય વાણી. અમારાથી કેવા પદ કે કાવ્યો રચેલા જોવાની જે તમારી ઈચ્છા છે તે હાલ તો ઉપસમાવવા યોગ્ય છે એમ લખ્યું છે. બહુ સરસ પદ છે. આવી રચના આપ કોઈ કરો ને કે કવિ છો, પોતે કવિ હતા નાનપણથી બાળપણથી કવિ હતા, આવી રચના તમારી ઈચ્છા અમારા સુજવા છે પણ એ ઈચ્છા અત્યારે તમે સમાવો. કેમ કે તેવા પદ વાંચવા વિચારવામાં કે કરવામાં ઉપયોગનો હાલ વિશેષ પ્રવેશ થઈ શકતો મારા ઉપયોગનો જે વિષય છે અત્યારે એ વિષય છોડીને આવા પદોની રચનામાં અમે ઉપયોગને આપીએ એ હાલ સંભવ એવો ઉપયોગ વિશેષપણે અધ્યાત્મ દશામાં પ્રવર્તતો હતો એટલે નીચેની વિચાર દશામાં ઉપયોગ જઈ શકે એવું દેખાતું. હાલમાં વિશેષ પ્રવેશ થઈ શકતો નથી, છાયા જેવો પણ પ્રવેશ થઈ શકતો નથી, ઉપયોગની છાયા જાય એવું નથી, એમાં તો એટલો બધો પરિણામની અંદર જુદો જ પ્રકાર વર્તે છે. બધી વાત ખુલ્લી કરે છે, પોતાના દોષની વાતો ખુલ્લી કરે છે અને પોતાની જે દશા અધ્યાત્મ દશા વાત ચાલે છે એ ખુલ્લી કરે છે. જો જીવ પોતાના દોષની વાત ખુલ્લી ન કરે, અહીંથી સમજવા યોગ્ય વાત છે, અને માત્ર પોતાના ગુણની વાત પ્રશંસા ગુણની વાત પ્રસિદ્ધ કરે તો અવશ્ય તે આત્મ પ્રશંસા કરે છે, આત્મશ્લાઘા કરે છે. પણ આ પુરુષ માટે એ વાત લાગુ પડે એવું, કેમ કે એ પોતાના નાનામાં નાના દોષને પણ પ્રગટ કરે છે અને પોતાની અધ્યાત્મ દશા પણ જેમ છે તેમ પ્રગટ કરે છે. પ્રશંસા અર્થે પ્રગટ કરતા નથી, નિંદા અર્થે કહેતા નથી કે હું આમ કહીશ તો કોઈક મારી નિંદા કરશે, હજી શ્રીમદને માન કસાઈ પડ્યો છે, ભાઈ જેટલો છે એટલો તો છે. એમ કે કોઈ પણ જીવ હોય એને ગુણસ્થાન અનુસાર કસાયની ચોકડીઓનો સદભાવ છે. ગમે એટલો ત્યાગ વૈરાગ લઈને દીક્ષા લીધી હોય પણ સમ્યક દર્શન ન હોય તો ચારે કસાયની ચારે ચોકડી ઊભી છે, સોળે સોળ કસાય ઊભા છે, સોળ કસાય અને નવ નવ કસાય, પચીસે પચીસ ઊભા છે. એક એક નાશ પામ્યો નથી, એકનો પણ અભાવ નથી, ભલે ગમે એટલો શાંત ને ગમે એટલો સાબદયોગનો ત્યાગ કરીને નિષ્પાપ પ્રવૃત્તિમાં દેખાય તો બધા પાપ પડ્યા છે. પ્રવૃત્તિ જોવો તો તદ્દન નિષ્પાપ છે, યોગ્યતામાં બધા પાપ પડ્યા છે. ચોથા ગુણસ્થાને એને દીક્ષા લીધી હોય, નિરતિ ચાર પંચ મહાવ્રત સમિતિ જીતી અઠ્યાવીસ મૂળ ગુણ સાધો ના પાડે નિર્દોષ, તો પણ ત્રણ કસાયનો સદભાવ છે. એમ જે ગુણસ્થાને છે એ ગુણસ્થાન અનુસાર કસાયનો અભાવ થાય છે, બાહ્ય પ્રવૃત્તિ અનુસાર કસાયનો અભાવ થતો નથી. એમ એટલે એ બંને વાત પોતે પ્રસિદ્ધ કરે છે પોતાની, એક તરફી કરે ત્યારે સમજવું કે એને પક્ષપાત થયો. પક્ષપાત વાળા શું કરે, એક તરફી વાત કરે, નિષ્પક્ષ હોય એ બે તરફી વાત કરે કે આમે છે ને આમે છે, આ વસ્તુ સ્થિતિ છે, ખુલ્લી વસ્તુ સ્થિતિ છે, તમારે તમારા આત્મા માટે જે એમાંથી ધડો લેવો હોય તે લ્યો, ઉપદેશ ગ્રહણ કરવો હોય તે કરો, અમારે કઈ લેવા કે લેવા, તમે નિંદા કરો તો તમે જાણો, પ્રશંસા કરો તો તમે જાણો, બે તમારા ઘરમાં તમારી વાત રહી, અમારા ઘરમાં કઈ અડતું કે આભડતું, એટલા નિષ્ફળ થઈ જાય છે. સુતાંબરે નહોતા અને દિગંબરે નહોતા, જૈને નહોતા ને અજયને નહોતા, એમ છે, એવી રીતે ઓળખવા જોઈએ. સુતાંબર દિગંબર થી કોઈ જૈન ઓળખાતા નથી, એવી રીતે ઓળખાવા માંગતા હોય તે જૈન નથી પણ એ બધા જૈન છે, એવી વાત છે. આ હું તો પેલા વાત લીધી ગયા પત્રમાં કે મતાગ્રહ ને દુરાગ્રહ છૂટી જાય, મુમુક્ષુની ભૂમિકામાં છૂટે છે, નાની થાય એને તો છૂટે જ છૂટે, પ્રશ્ન જ નથી. ગુરુદેવ નો દિગંબરો વિરોધ કર્યો સૌથી વધારે, સૌથી પહેલા સ્થાનકવાસીઓ વિરોધ કર્યો, કેમ કે સ્થાનકવાસી સંપ્રદાય છોડ્યો ને એટલે એ લોકોને ભય થઈ ગયો કે અમારી પેઢી તો કઈ ઉઠાડી નહીં મૂકે ને, તો જબરદસ્ત વ્યક્તિ છે આપણો વાળતો ક્યાંય હિંકેલાઈ જશે સંપ્રદાયનો આખો. એટલે એ લોકો ધમાલ કરી પેલા, જ્યાં જાય ત્યાં વિરોધ કરો, છાપામાં લખો, છાપા છપાવો, છપાનિયા છપાવો. પછી આગળ ચાલીને પ્રતાંબર સંપ્રદાયના સાધુએ વિરોધ કર્યો. એ લોકોની મર્યાદા પૂરી થઈ ગઈ કે ચાલો આપણને હવે કઈ વાંધો આવે એવું નથી. દિગંબરોને મુશ્કેલી થઈ, દિગંબર લોકોએ વિરોધ કર્યો. હવે જો દિગંબર લોકોએ વિરોધ કર્યો તો વિચારવાની વાત આ છે કે દિગંબરો સાચા કે ગુરુદેવ સાચા, કોણ સાચું? હવે બે તો સાચા નથી કે બે સાચા છે. માટે દિગંબર સ્વતંત્રની વાત કઈ મુખ્ય કરવા જેવી નથી. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું છે, એને સિક્કો મારવાની જરૂર નથી. ચાંદી ઉપર મોર મારે તો જ એની કિંમત આવે. ચાંદીના રૂપિયા હતા, રૂપિયાની રૂપિયા પર ચાંદી મળતી હતી. હવે એના ઉપર મોર ન મારી હોય રૂપિયાની તો એ તોલો ચાંદીનો રૂપિયો આવે કે ન આવે? કે સિક્કો મેળવે તો જ એનો રૂપિયો થાય કે નહીં? એના વજન આરે સંબંધ છે, છાપ આરે સંબંધ નથી. બસ ચીજની ક્વોલિટી આરે સંબંધ છે. અને તેની કલર ઉપર કોઈ છાપ મારી દે, નકલી રૂપિયો બનાવે તો એના એ પકડાઈ જાય કે ન પકડાય? પકડાય એટલે બોલો બોલે, આ નહીં હાલે નહીં જતા રાખે. માટે છાપની કિંમત સોનાના ઘાટ જુદા જુદા છે, પણ તે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈને એક સોનો જ અવશેષ રહે છે. અર્થાત સૌ ઘાટ જુદા જુદા દ્રવ્યપણાનો ત્યાગ કરી દે છે, અને સૌ ઘાટની જાતિનું જે સજાતીયપણું હોવાથી માત્ર એક સોનારૂપ દ્રવ્યપણાને પામે છે. એ પૂરીની અંદર મૂકી મૂકો, બંગડી મૂકો, ગળામાં પહેરવાનું મૂકો, જે મૂકો એ ગરમ કરો ને એક ઢાળીઓ કરી નાખો એટલે બધું એક સોનું થઈ જાય. ઘાટ જુદા જુદા હતા એ એક ઘાટે થઈ ગયો. તો દ્રવ્યપણે તો જુદા ઘાટમાં હતું ત્યારે એક જ હતું, ત્યારે બધું સોનું જ હતું. નામ જુદા જુદા આપ્યા હતા, આને મીટી કહેવી અને બંગડી કહેવી. એ પ્રમાણે દ્રષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે. એ સંબંધમાં સંક્ષેપમાં જણાવવા યોગ્ય આ પ્રકારે છે. એ પ્રશ્ન બંને જણાએ લેખો છે, એ પ્રશ્નની અંદર એનો ઉત્તર આપવો છે કે આ રીતે આ વિષયની અંદર શું વાત છે. ખરેખર સોનાનું દ્રષ્ટાંત છે, એ રીતે પરમાણુ બીજા પરમાણુની વાત કરી છે, અને ત્યાર પછી જીવની વાત પણ ઉતારી છે.